ఓంకారబిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. మంగళం భగవాన్ వీరో మంగళం గౌతమో గణి మంగళం కుందకుందార్యో జైందర్మోత్తమ మంగళం సర్వమంగళ మాంగళ్యం సర్వకళ్యాణకారకం ప్రధానం సర్వధర్మాణం జయనం జయతు శాసనం. నమః సమయ సారాయ శ్వానవత్యా చకాశతే చిత్స్వభావాయ భావాయ సర్వభావాత్. ఆ ఏక్ శ్రీ సమయసార నామను పరమాగమ శాస్త్ర చే જે આજથી 2000 વર્ષ પહેલા સમત આચાર્ય થયા કુંદકુંદાચાર્ય ભગવાન એમની રચના છે. એમાં એક કર્તા કર્મ અધિકારનો સ્પેશિયલ અધિકાર લખવામાં આવ્યો છે. ખરેખર આ સમયસાર શાસ્ત્રમાં તો નવ તત્વનું વિવરણ છે, નવ તત્વનો અધિકાર છે, પણ સ્પેશિયલ એક કર્તા કર્મ અધિકારનો એક વિભાગ આમાં મૂકવામાં આવ્યો છે. એનું કારણ કે આત્મા, પ્રત્યેક આત્મા સ્વભાવિક નાયક હોવાથી, જ્ઞાતા દ્રષ્ટા હોવા છતાં પણ એવા પોતાના નિજ સ્વભાવને ચૂકીને, ભૂલીને, આત્મા સ્વભાવે કરતા હોવા છતાં પણ અનાદિકાળથી એમ માનતો આવે છે કે હું પરપદાર્થનો કરનાર છું, હું પુણ્ય પાપના પરિણામનો કરનાર છું, એમ અનાદિકાળથી આત્માને અકર્તા જ્ઞાયક હોવા છતાં પણ શુભાશુભ ભાવનો હું કરતા છું એમ કર્તૃત્વ બુદ્ધિ માનીને અનાદિકાળથી જીવ રખડે છે. એ કરતા કર્મની નિવૃત્તિ થાય અને આત્માનું જ્ઞાન કર્મ થાય ત્યારે આત્માને શાંતિનો અનુભવ થાય છે. એ કરતા કર્મ અધિકારને અત્યારે 72 ગાથા આપણે લઈએ છીએ. એમાં એક શિષ્યનો પ્રશ્ન છે મથાળામાં, કે હવે શિષ્ય પૂછે છે કે હે પ્રભુ, જ્ઞાન માત્રથી જ બંધનો નિરોધ કઈ રીતે થાય? માત્ર આત્માનું જ્ઞાન, આત્માનું સિદ્ધાંત ને આત્માનું આચરણ એટલી જ સ્વાશ્રિત ક્રિયા કરવાથી બંધનો એટલે દુઃખનો અભાવ કઈ રીતે થાય, કઈ રીતે થાય એની વિધિ શું, કૃપા કરીને મને સમજાવો, દુઃખના નાશનો ઉપાય શિષ્ય પૂછે છે. અજ્ઞાની જીવ માત્ર દુઃખી છે, બધા અજ્ઞાની દુઃખી છે. પછી બહારમાં ગમે એવા પુણ્યનો એને સંયોગ હો, રાજા હો, ચક્રવર્તી હો કે દેવ હો, તો પણ એ સંયોગમાં કિંચિત માત્ર સુખ નથી. માત્ર સંયોગમાં સુખ છે એવી કલ્પના કરી બેઠો છે, એક મોટી ભ્રાંતિ છે. સુખ આત્મામાં છે અને એ સુખ સ્વાધીન છે. અવિનાશી સુખની પ્રાપ્તિ કેમ થાય એનો ઉપાય આમાં બતાવ્યો છે. શિષ્ય પૂછે છે કે આ દુઃખનો અભાવ કેમ થાય મારી દશામાં? અજ્ઞાન જન્ય દુઃખ આકુળતા વેદાય છે મને, રાગ દ્વેષ મોહના પરિણામ થાય છે અને એના ફળમાં એકલું દુઃખ હું વેદું છું, તો પ્રભુ કૃપા કરીને મને સમજાવો કે આ દશામાં ઉત્પન્ન થતું દુઃખ એનો અભાવ કેમ થાય અને આત્મિક સુખ, અતિન્દ્રિય સુખ, અનાકુળ આનંદ કેમ મને પ્રગટ થાય, પ્રાપ્ત થાય એની વિધિ શિષ્ય પૂછે છે. એને ઉત્તરમાં આચાર્ય મહારાજ જવાબ આપે છે કે સાંભળ, તારી જિજ્ઞાસા છે સુખની પ્રાપ્તિનો અર્થી તું છો, મોક્ષાર્થી થયો છો, માત્ર મોક્ષ અભિલાષ, માત્ર છૂટવાનો જે કામી છે અને દુઃખથી કંટાળ્યો છે હવે, એવો શિષ્ય પૂછે છે. એને આચાર્ય મહારાજ ઉત્તર આપે છે. નાદુણ આસવાણમ અસુચિતમ ચ વિવર્ય ભાવમ ચ દુઃખસ કારણમ તીય તદો ણયંતી કુણદી જીવો. અસુચિપણું વિપરીતતા એ આશ્રવો ન જાણીને વળી જાણીને દુઃખ કારણો એથી નિવર્તન જીવ કરે. ગાથાનો અર્થ એના ઉપરની પછી ટીકા છે સંસ્કૃત. એનો અર્થ ગાથાનો અર્થ આશ્રવોનું એટલે પુણ્ય આશ્રવો ને પાપ આશ્રવ, આશ્રવના બે ભેદ છે. પાપને પણ આશ્રવ કહેવાય અને પુણ્યના પરિણામને પણ આશ્રવ કહેવાય. એ આશ્રવોનું અશુચિપણું એટલે મળ અને મેલપણું અને વિપરીતપણું એટલે જડપણું તથા તેઓ દુઃખના કારણ છે. પુણ્યના પરિણામ ને પાપના પરિણામ વર્તમાનમાં જીવને દુઃખનું કારણ છે એમ જાણીને, જ્યારે એમ જાણે કે આ હિંસા જૂઠ ચોરીના પરિણામ તો દુઃખનું કારણ છે છે ને છે, એ તો આખું જગત અન્ય મત પણ કહે છે કે પાપથી દુઃખ થાય, પાપના પરિણામથી જીવ દુઃખ ભોગવે એમ આખું જગત કહે છે. પણ જગતના મતથી તીર્થંકર સર્વજ્ઞ દેવાદિદેવ પરમાત્મા એનો મત જુદો પડે છે જગતથી. જગતના જીવો કહે છે કે પાપથી દુઃખ અને પુણ્યથી સુખ થાય. સર્વજ્ઞ વિતરાગ દેવ ફરમાવે છે પાપના પરિણામથી તીવ્ર દુઃખ થાય છે અને પુણ્યના પરિણામથી મંદ દુઃખ થાય છે. કેમ કે બે ભાવ કષાય રૂપ છે અને કષાયનું ફળ તીવ્ર કષાયને પાપ કહેવાય અને મંદ કષાયને પુણ્ય કહેવાય. બેમાંથી કોઈ ભાવ ધર્મરૂપ નથી. ધર્મના પરિણામ એને કહેવાય કે જે આત્મિક સુખ પ્રગટ થાય, જેમાં વિતરાગ દશા પ્રગટ થાય અને એ વિતરાગ ભાવનું ફળ આત્માને વર્તમાનમાં આનંદ આવે. માટે આચાર્ય ભગવાન ફરમાવે છે કે પાપને તો જગત દુઃખનું કારણ કહે છે, પણ સર્વજ્ઞ વિતરાગ પરમાત્મા પુણ્યના પરિણામને પણ દુઃખનું કારણ કહે છે. પુણ્યના પરિણામથી આત્મા સુખી થતો નથી, એ પણ અનંત અનંત વાર અનંત કાળથી એ પુણ્ય કરતો આવ્યો છે. બહુ પુણ્ય કેરા પુણ્યથી શુભ દેહ માનવ નો મળે તો એ અરે ભવ ચક્રનો આટો નહીં એકે ટળે. પુણ્ય છે પણ સંસાર તત્વ છે ને પાપ પણ સંસાર તત્વ છે. બે પ્રકારના પરિણામનું ફળ વર્તમાનમાં દુઃખ છે અને ભાવિ કાળે કર્મનો બંધ થાય જે નિમિત્તપણે એના ઉદયમાં જોડાતા એને દુઃખનું એ નિમિત્ત થશે, પણ આત્મિક સુખનું કે ધર્મનું કારણ એ થઈ શકતું નથી. એકદમ સ્પષ્ટ વાત સર્વજ્ઞ ભગવાન વિતરાગ દેવાદિદેવ પરમાત્માની વાત એવી અપૂર્વ છે કે જગતના જીવોના કાન ઉપર સત્ય વાત સાંભળવા જેટલું પુણ્ય નથી, અસત વાત સાંભળવા મળી છે. આચાર્ય ભગવાને શરૂઆતમાં તો એમ કહ્યું છે કે કામભોગ બંધનની કથા જીવ અનાદિ કાળથી સાંભળી પરિચય કર્યો અને અનુભવમાં પણ આવ્યું, પણ રાગથી ભિન્ન શુદ્ધાત્માની વાત એણે રૂચિપૂર્વક સાંભળી નથી. એ વાત હું સંભળાવીશ એમ મેં પ્રતિજ્ઞા કરી છે. જગત સંભળાવે છે, જે જગત સંભળાવે છે એ જ જો સર્વજ્ઞ ભગવાન કહે તો સર્વજ્ઞ વિતરાગ પરમાત્માને અનાદિથી કાળથી અન્ય મતમાં રહેલા અજ્ઞાની જીવો એ બેના પ્રતિપાદનમાં સમાનપણું આવી જાય. જો સર્વજ્ઞ ભગવાનની વાણીમાં આવે કે પુણ્યથી સુખ થાય ને ધર્મ થાય તો અન્ય મતી પણ પુણ્યથી ધર્મ તો ફરમાવે છે કહે છે, પણ અહીંયા મોટો આંતરો ને જુદાપણું છે. પાપ અને પુણ્યના બે પ્રકારના પરિણામ કષાયની જાત હોવાથી આત્માને વર્તમાનમાં આકુળતા ઉત્પન્ન કરનાર છે, દુઃખનો દેનાર છે એમ આગળ ટીકામાં સ્પષ્ટીકરણ કરીને કહેશે. વાત જરાક નવી લાગે એવી તો છે, પણ પરમ સત્ય છે. આત્માનું હિત થાય એવી વાત છે કે એમ જાણીને જીવ તેમનાથી નિવૃત્તિ કરે છે, પુણ્યના પરિણામ અને પાપના પરિણામની રૂચિ છોડે છે, રૂચિ છૂટી જાય છે, પાપ દુઃખનું કારણ અને પુણ્ય સુખનું કારણ એવી જે ભ્રાંતિ હતી એ જ્યારે પુણ્યને પાપ બંને આશ્રવ તત્વ છે, બે પ્રકારના પરિણામ બંધનું કારણ છે એમ જ્યારે જીવ જાણે છે ત્યારે બે પ્રકારના પરિણામથી ભિન્ન ભગવાન આત્માંતર બિરાજમાન ચૈતન્ય મૂર્તિ છે એનું લક્ષ કરે છે, એમાં લીન થાય છે, ત્યારે તેને દુઃખની નિવૃત્તિ થાય છે અને સુખની પ્રાપ્તિ થાય છે, શરૂઆત થઈ જાય છે. એ વાત કરે છે કે એ જીવ તેમનાથી નિવૃત્તિ કરે છે, આશ્રવથી નિવૃત્તિ કરે છે. આશ્રવનો નિરોધ એને ભગવાન સંવર કહે છે. પાપના નિરોધ અને પુણ્યની પ્રવૃત્તિ તે સંવર તત્વ નથી. પાપ અને પુણ્ય બંને પ્રકારના પરિણામમાં એકતા બુદ્ધિ છૂટી જાય, રૂચિ છૂટી જાય અને આત્માનો અનુભવ થાય તેને ભગવાન સંવર તત્વ કહે છે, ધર્મ તત્વ કહે છે. એની ટીકા, ટીકા એટલે વિસ્તાર, જે મૂળ પ્રાકૃત ગાથા છે એના ઉપર સંસ્કૃત ટીકા થઈ છે. 1000 વર્ષ પહેલા અમૃતચંદ્ર આચાર્ય થયા છે, જંગલવાસી હતા અને આત્માના ધ્યાનમાં મગ્ન રહેતા હતા, નિત્ય અતિન્દ્રિય આનંદનું ભોજન કરનારા હતા, એવા અતિ આસન ભવ્ય ધર્માત્મા એની સંસ્કૃત ટીકાની રચના કરે છે. એનો અનુવાદ આજથી 200 વર્ષ પહેલા જયપુરમાં એક જયચંદ પંડિત થયા એણે અનુવાદ કરેલું છે અને એનું અક્ષર અક્ષર ગુજરાતી ભાષામાં અનુવાદ થયું છે. ટીકા દ્રષ્ટાંત પહેલા આપે છે કે આશ્રવને કોની સાથે મેળવે છે, કે જળમાં એટલે પાણીમાં જેમ મળ સેવાળ છે, પાણીની ઉપરની સપાટી ઉપર સેવાળ જામે છે, લીલ ફૂગ સેવાળ, પાણીની ઉપર જેમ સેવાળ છે તે મળ અને મેલ છે, એ પવિત્ર ચીજ નથી. પાણી પવિત્ર છે અને જે સેવાળ છે એ મેલ છે, એ કાઢી નાખવા જેવો છે, એ રાખવા જેવો મળ ને મેલ છે. તે સેવાળની માફક પુણ્યના પરિણામ કે પાપના પરિણામ બંને પ્રકારના પરિણામ પરમાર્થ નહીંથી જોવામાં આવે તો બંને બંધનું કારણ છે. એક લોઢાની બેડી ને એક સોનાની બેડી, ઉલટું લોઢાની બેડી કરતા સોનાની બેડીમાં વજન વધારે હોય છે એટલે પગમાં ઘસારો વધારે લાગે છે, પણ લોકોને મીઠાશ લાગે છે પુણ્યના ફળમાં. પુણ્ય અને પુણ્યના ફળની પ્રીતિવાન રાગનો રસ્યો એને આચાર્ય ભગવાન ફરમાવે છે કે ભાઈ એમાં સુખ નથી, એને એની રૂચિ છોડ ને શુદ્ધ આત્માની રૂચિ કર અને આત્માનો અનુભવ કર તો તને સુખની પ્રાપ્તિ થશે. એ સેવાળની માફક દ્રષ્ટાંત આપો, પાણીની ઉપર જેમ સેવાળ છે એ મેલ છે એમ એની માફક, સેવાળની માફક આશ્રવો એટલે નવા કર્મના આવાગમનમાં હેતુ થાય, નિમિત્ત કારણ થાય એવા આત્માના વિભાવ પરિણામને, વિકૃત પરિણામને ભગવાન આશ્રવ કહે છે. એ આશ્રવના બે ભેદ છે, એક પુણ્ય આશ્રવ ને એક પાપ આશ્રવ. જેમ હિંસા જૂઠ ચોરી દુઃખનું કારણ છે એમ અહિંસાના પરિણામ પણ દુઃખનું કારણ છે. જગત આખું એને ધર્મ માને છે પણ એ ધર્મના પરિણામ નથી. પર જીવ પ્રત્યેના કરુણાના ભાવ આવે, બચાવવાનો ભાવ આવે છે, એ પુણ્ય તત્વ છે, પાપ તત્વ નથી પણ ધર્મ તત્વ નથી. અહિંસાના પરિણામ પાપ તત્વ નથી, તેમ ધર્મ તત્વ નથી, એ પુણ્ય તત્વ છે. પુણ્ય કરવા ન કરવાનો પ્રશ્ન નથી, પણ જે પ્રકારના પરિણામ આવે છે હોય છે એનું સ્વરૂપ શું છે સમજવા જેવી ચીજ એ છે કે એનું સ્વરૂપ શું છે. કરવું ન કરવું પ્રશ્ન નથી, કેમ કે આર્ય જીવને કરુણા કોમળતાના પરિણામ દયા દાન ભક્તિના શુભ ભાવ પુણ્ય ભાવ આવે ખરા. ગ્રસ્તને પુણ્યના પરિણામ આવે, પણ પુણ્યના પરિણામનું સ્વરૂપ શું છે કે એ બંધનું કારણ છે, એ વર્તમાન દુઃખનું કારણ છે અને પરંપરા પણ દુઃખનું કારણ છે. એમ જો જાણે તો સાચા સુખની શોધ કરી શકે, પણ પુણ્યથી સુખ માને તો એને આત્મિક સુખની પ્રાપ્તિનો પ્રયત્ન થઈ શકતો નથી. કે ભાઈ અમારા જેવો કોઈ સુખી નથી, હવે આનાથી વધારે શું સુખ જોઈ. ગામડામાં હતા, બહુ દુઃખી હતા, અને નાયરોબી ને લંડન આવ્યા તો હવે બહુ સુખી થઈ ગયા, અમારા જેવો કોઈ સુખી નથી. ભાઈ પરમાત્મા કહે છે કે તારા જેવો કોઈ દુઃખી નથી. એક બેન આજ વાત કરતા હતા કે અમેરિકામાં સવારથી સાંજ સુધી 6 ટીકડી લે. એક બેન નામ નહીં લઉં પણ કહેતા હતા બપોરે સવારથી સાંજ સુધી 6 ટીકડી લે. હવે આ કેને સુખ કેવું આમાં. માટે સર્વજ્ઞ વિતરાગ પરમાત્મા ફરમાવે છે પ્રભુ સાંભળ. બધાને પ્રભુ કહીને બોલાવે છે, ભગવાન સાંભળ. ભગવાન તારા સ્વરૂપની વાત એક વખત તું મધ્યસ્થ થઈને સાંભળ. તારો જે પક્ષ છે પુણ્યનો અમને ખબર છે, સંતોને ખબર છે બધી, કે જગતના જીવોને પુણ્યનો પક્ષ છે. પુણ્યથી ધર્મ થાય એમ માને છે, પુણ્યથી સુખ થાય એમ માને છે. એ બધી એની ભ્રાંતિ છે. સાચું સુખ પુણ્યને પુણ્યના ફળમાં સાચું સુખ નથી. ત્યારે સાચું સુખ ક્યાં છે એમ શિષ્યનો પ્રશ્ન છે કે વર્તમાનમાં આ પુણ્યના પરિણામમાં પણ મને આકુલતા ને દુઃખ થાય છે. જો પુણ્યના પરિણામથી સુખ થતું હોય તો કોઈ પણ પુણ્યના પરિણામ લઈ લ્યો, કે ભગવાનની ભક્તિ કરવા બેઠો કે પૂજા કરવા બેઠો, જ્યાં પા કલાક અડધી કલાક કલાક થઈ ત્યાં થાક લાગે છે એને. ધર્મના પરિણામમાં થાક ન હોય અને જે પરિણામથી થાક લાગે તે ધર્મના પરિણામ ન હોય. શું કહ્યું ફરીને, જે પરિણામમાં આત્માને થાક લાગે એ પરિણામનું નામ ધર્મ ન હોય, અને ધર્મના પરિણામમાં થકાવટ ન હોય આનંદ હોય. આ તો એકદમ સર્વજ્ઞ ભગવાને કહેલી વાત ન્યાયથી છે, પણ હવે એને બેસાડવી તો એ પોતે બેસાડે તો બેસે એવી છે. શું કહે છે આ દેવાધિદેવ પરમાત્મા ત્રણ લોકનો નાથ, જેને કૈવલ્ય જ્ઞાન પ્રગટ થઈ ગયું. એક સમયમાં સ્વને પર લોકા લોકને ચરાચર પદાર્થને સમય માત્રમાં પ્રત્યક્ષ જાણે એવા સર્વજ્ઞ વિતરાગ પરમાત્માની દિવધ્વનિમાં એમ આવ્યું કે આશ્રવો મળ ને મેલ છે. આ દયાદાન કરુણા કોમળતાના પરિણામ એ મેલ છે, અસૂચિ છે, એ પવિત્ર નથી, અપવિત્ર ભાવ છે. આહા, કેમ બેસે ને, કે પુણ્ય જ્યાં કર્યું તો એમ માને છે કે ભાઈ ધર્મ કર્યો અને ધર્મી થયો અને માનપત્ર જગતના જેવો આપે, ત્યાં 5-25 લાખ રૂપિયા કોક દાનમાં આપે. આહા, ધર્મનું બિરુદ આપે, ધર્મી થઈ ગયો. અરે ભાઈ, કર્મી છે, ધર્મી નથી. કેમ કે એ શું ભાવ છે એ પણ દુઃખનું કારણ છે એમ એ જાણતો નથી, પણ એને સુખનું કારણ માને છે. ખરેખર એનો અર્થ એમ નથી કે પુણ્ય છોડીને પાપ કરવું, એવો ઉપદેશ સર્વજ્ઞ ભગવાનનો નીચે ઉતરવાનો ઉપદેશ ન હોય, ઉપર ઉપર ચડવાનો ઉપદેશ હોય. પાપને તો છોડ્યું. એક પ્રશ્ન થયો તો રાજકોટમાં, અમારા પાડોશી છોટુભાઈ વિરાણી ગુરુદેવને પ્રશ્ન કર્યો રાત્રે કે સાહેબ પાપ તો અમારે કરવું નથી, કેમ કે પાપ કરીએ તો નરક ને નિગોદમાં જવું પડે, કાં તિરેજમાં જવું પડે, એટલે પાપ તો અમારે કરવું નથી. આપ કહો છો કે શુદ્ધ આત્માનો અનુભવ કરો તો ધર્મ થાય, હવે શુદ્ધ આત્માનો અનુભવ સુધી પહોંચાતો નથી, પાપ અમારે કરવું નથી, તો વચલો રસ્તો લ્યો, પુણ્ય કરવું કે કેમ? પુણ્ય તો કરવું ને, એવો એક રાત્રિ ચર્ચામાં પ્રશ્ન આવ્યો. આખા જગતનો પ્રશ્ન છે આ, આ એક વ્યક્તિનો પ્રશ્ન નથી, આખા જગતનો પ્રશ્ન છે. ગુરુદેવે ઉત્તર આપ્યો કે ભાઈ, આર્ય જીવ છે એને પુણ્યના પરિણામ તો આવે. જવાબ કેવો આપ્યો કે પુણ્યના પરિણામ કરો એવો જવાબ ના આપ્યો, પણ પુણ્યના પરિણામ તો આવે. જ્ઞાનીની એકે એક વાતમાં મર્મ હોય છે. પુણ્યના પરિણામ તો આવે આર્ય જીવને, પણ એ પુણ્યના પરિણામ જે આશ્રવ છે, મલિન અપવિત્ર ભાવ છે, એનાથી ભિન્ન મારો ભગવાન આત્મા પવિત્ર છે એમ એનાથી વારંવાર ભેદ જ્ઞાન કરીને આત્માને ઓળખો, આત્માનો લક્ષ કરવું, એવો ઉત્તર આપ્યો. એમ પુણ્યના પરિણામ આવતા પરિણામ ઉપરથી લક્ષ છોડી, અને જે જ્ઞાનમય આત્મા છે, જે પુણ્યના પરિણામ આવે છે એને પણ જાણનાર જે જ્ઞાન છે, કે જે જ્ઞાન આત્માને જાણે છે એવા આત્માને જાણવું. પુણ્યના પરિણામ કરવું તો નહીં, પણ પુણ્યના પરિણામને જાણવા પણ રોકાવું નહીં, પણ પુણ્યના પરિણામથી ભિન્ન જ્ઞાનના આનંદમય આત્મા અંદર વિરાજમાન છે એનું અંતર લક્ષ કરવું, એનું ધ્યાન કરવું. કઠણ પડે છે જગતને, પણ સત્ય તો ત્રણેય કાળ સત્ય છે. કઠણ પડે એટલે સહેલું કરીને વિપરીત વાત એ કહી શકાતી નથી. સંતો કહે જ નહીં. સેવાની માફક આશ્રવો, આશ્રવો એટલે પુણ્યાશ્રવો ને પાપાશ્રવો મળપણે મેલપણે અનુભવાતા હોવાથી અસૂચી છે, અપવિત્ર છે, પવિત્ર પરિણામ નથી. સંવર નિદ્રાને મોક્ષના પરિણામ પવિત્ર છે, અને ભગવાન આત્મા ત્રિકાળ પવિત્ર છે. સંવર નિદ્રા ક્ષણિક પવિત્ર પરિણામ છે, અને ભગવાન આત્મા ત્રિકાળ પવિત્ર પરમાત્મા બિરાજમાન છે, એની સાથે સરખાવે છે. પવિત્ર જીવ તત્વ છે, આશ્રવ તત્વ અપવિત્ર તત્વ છે. તત્વ બે છે, જીવ તત્વ અને આશ્રવ તત્વ. નવ તત્વના બે પ્રકાર, એક જીવ ને બીજો આશ્રવ. અહીં આશ્રવની વાત ચાલે છે. આશ્રવ અસૂચિ અપવિત્ર છે. અરે એના સ્વરૂપને તો જાણ, એનું સ્વરૂપ શું છે, તો એનાથી ભિન્ન કંઈક આત્માનું સ્વરૂપ શું છે એને જિજ્ઞાસા થશે. બાકી પુણ્ય કરીને સંતોષ માને તો એને કોઈ ઊંચી ગતિ મળી જાય, ને અહીંયા પુણ્ય કર્યું હોય તો દેવગતિમાં જઈને દુઃખ ભોગવે. પુણ્ય અહીંયા કરે ને દુઃખ ભોગવે પાછું દેવગતિમાં જઈને. આત્માનું સ્વરૂપ પુણ્ય પાપથી ભિન્ન, જ્ઞાન ને આનંદની મૂર્તિ આત્મા અંદર ચિદાનંદ આત્મા બિરાજમાન છે. જળ જ્યોત ભગવાન આત્મા બિરાજમાન છે. જેમ કપડું મેલું થયું તો એની અવસ્થાથી જોવામાં આવે તો કપડું મલિન થયું છે, એ વાત સાચી છે. પણ એ અવસ્થાની દ્રષ્ટિ ગૌણ કરીને એ કપડાના સ્વચ્છ નિર્મળ સ્વભાવની સમીપે જઈને જોવામાં આવે તો કપડું સ્વચ્છ અને નિર્મળ જ છે, એ મલિન થયું નથી. મલિન તો કપડાની અવસ્થા થઈ છે, કપડું તો જેવું છે તેવું છે. એમ કપડું રાતું થયું એમ કહેવામાં આવે, પણ ખરેખર રાતાપણું રંગનો ધર્મ છે અને સફેદપણું એ કપડાનો ધર્મ છે. એમાં વર્તમાનમાં પુણ્યને પાપની લાગણી બહિર્મુખ થાય છે ખરી, પર્યાયમાં અવસ્થામાં હાલતમાં દશામાં ક્ષણમાં પાપ ને ક્ષણમાં પુણ્ય, શુભ અને અશુભ બે પ્રકારના ભાવો ઉઠે છે એવી વૃત્તિનું ઉત્થાન થાય છે ખરું, પણ એનાથી ભિન્ન અંદરમાં આત્મા ચૈતન્ય મૂર્તિ પવિત્ર પરમાત્મા બિરાજમાન છે. અહીંયા કહે છે ભગવાન આત્મા, બધા આત્માઓ ભગવાન છે, શક્તિ એ સ્વભાવે પરમાર દ્રષ્ટિથી જોવામાં આવે તો બધા આત્માઓ પરમાત્મા છે, ભગવાન છે, ભગ નામ જ્ઞાન લક્ષ્મીવાન આત્માઓ છે. આત્મા પુણ્યશાળી નથી, આત્મા તો જ્ઞાનવાન છે, એને આત્મા કહેવામાં આવે છે. પુણ્યવાળો આત્મા નથી, પુણ્ય તો સંયોગ છે, પુણ્ય કઈ આત્માનો સ્વભાવ નથી. એવા આત્માને એકવાર અંતર્મુખ થઈને ઓળખવે તો એના ભવના અંત આવી જાય, દુઃખનો અંત આવે. બાકી તો ક્રિયાકાંડમાં પાપને છોડીને પુણ્યની ક્રિયા તો અનંતવાર કરી અને અનંતવાર સ્વર્ગનો દેવ થયો, એકવાર દેવ નથી થયો, આત્મા અનાદિનો છે, અને અનંતવાર પુણ્યના પરિણામ કરીને દેવગતિમાં ગયો અને ફરીથી દેવગતિમાંથી પાછો નીચે ચાલ્યો જાય છે અને નિગોદમાં પણ ચાલ્યો જાય. પણ ધર્મ એક સમય કર્યો નથી, પુણ્ય અનંતવાર કર્યું અને ધર્મ એક સમય કર્યો નથી. ધર્મ એટલે શુદ્ધ આત્માનું અવલંબન લઈ એમાં એકાગ્ર થઈ અને સમ્યક દર્શનના ચારિત્રના જે વિતરાગી પરિણામ પ્રગટ કરવા જોઈએ, એક સમય માત્ર પણ એને પ્રગટ કર્યા નથી. એક સમય પણ જો પ્રગટ કરે તો અલ્પકાળમાં એની મુક્તિ થાય એવા અનુભવનું ફળ છે. આ આશ્રવો અસુચિ મળ ને મેલ છે, હિંસાના પરિણામ પણ મેલ ને મળ અને અહિંસાના પરિણામ બ્રહ્મચર્યના પરિણામ શુભભાવ એ પણ મલિન અને મેલા પરિણામ છે ભાઈ. એનાથી ભિન્ન પવિત્ર અંદર આત્મા બિરાજમાન છે. પરિણામમાં મલિનતા અને આત્માનો સ્વભાવ પવિત્ર, પવિત્ર ને અપવિત્ર બે ભાવ એક સાથે રહે છે પણ બે એક થઈ શકતા નથી. પવિત્ર એવો જીવ તત્વ અને વર્તમાન પુણ્ય પાપના આશ્રવ ભાવ અપવિત્ર એ બે એક સાથે રહે છે. જેમ પાણી મેલું થયું તો એ મલિનતા છે અને પાણી સ્વભાવે સ્વચ્છ છે, એ સ્વચ્છતા અને મલિનતા એ એક સાથે રહે છે. મલિનતાનો અભાવ થાય છે અને સ્વચ્છતાની પ્રગટ અવસ્થા પ્રગટ થાય છે. સ્વચ્છતા આવે છે ક્યાંથી? ફટકડીમાંથી નથી આવતી સ્વચ્છતા, એ શક્તિની વ્યક્તિ છે, પ્રાપ્યની પ્રાપ્તિ હોય, જે છે એમાંથી પ્રગટ થાય છે. એમાં ભગવાન આત્મા જ્ઞાન ને આનંદનો પુંજ છે. એનું ધ્યાન કરતા એકાગ્ર કરતા થતા એમાંથી જ્ઞાન ને આનંદની એક અપૂર્વ દશા પ્રગટ થાય છે, એને ધર્મના પરિણામ કહે છે. આવા આત્માના સ્વાનુભવ રૂપ દશા, અનુભૂતિ રૂપ દશા એક સમય માત્ર જીવે આજ સુધી કરી નથી, ધર્મ કર્યો નથી, પાપ કરીને નિગોદ ને નરકમાં તિર્યંચમાં જાય, પુણ્ય કરે તો સ્વર્ગ ને મનુષ્ય થાય, પણ ધર્મ કર્યો નથી, ધર્મ કરતા એને આવડતો નથી. ધર્મ કેમ કરવો એ શીખવા જેવું છે. પાપ અને પુણ્ય કરવું કેમ એ તો અનાદિનો શીખેલો જ છે, એની નિશાળ ન હોય ને એનો ઉપદેશ ન હોય. ઉપદેશ તો ધર્મનો હોય. ધર્મ એટલે આત્માનો જે સ્વભાવ જ્ઞાન દર્શન ચારિત્રના પરિણામ, એનું અવલંબન લેતા આત્માને શાંતિનું વેદન આવે છે અંદરમાં. વર્તમાનમાં ગ્રસ્ત અવસ્થામાં આત્માનો અનુભવ થઈ શકે છે. એ અનુભવ કેમ થાય એની વાત અહીંયા સમજાવે છે કે આશ્રવો મલિન છે, અસુચિ અપવિત્ર છે, અને સામે ભગવાન આત્મા. તો બે વચ્ચેનું ભેદ જ્ઞાન, આત્મા અને આશ્રવ વચ્ચેનું ભેદ જ્ઞાન. ભેદ જ્ઞાન એટલે જુદા પાડવાની કળા. જેવી રીતે ઘઉં અને કાંકરા જુદા પાડવામાં આવે છે, જેવી રીતે કમોદ હોય એમાં ફોતરું અને ચોખા બે જુદા પાડવામાં આવે છે, એમાં પુણ્યને પાપના પરિણામ બે ફોતરા છે. જગતના જીવ ફોતરા ખાંડે છે. અહીંયા ભગવાન આત્મા અંદરમાં પવિત્ર છે. આ બધા આત્માની વાત ચાલે છે. બધા આત્માનું સ્વરૂપ આવું છે કે અંતરમાં આત્મા પવિત્ર પરમાત્મા શક્તિ રૂપે બિરાજમાન છે. એ દ્રષ્ટિમાં આવી શકે છે કે ભગવાન આત્મા તો સદા એટલે હંમેશને માટે ત્રણેય કાળ અતિ નિર્મળ, સર્વથા નિર્મળ, સર્વથા પવિત્ર, સર્વથા શુદ્ધ. સંવર ને નિદ્રાના પરિણામ છે એ નિર્મળ છે, પણ ભગવાન આત્મા અતિ નિર્મળ છે. એટલા વિશેષણમાં ફરક પાડ્યો. ભગવાન આત્મા તો બધા આત્માને ભગવાન કહીને બોલાવે છે. આચાર્ય મહારાજ ફરમાવે છે કે બધા આત્માઓ ભગવાન છે. વર્તમાનમાં અમે એની અવસ્થાને જોતા નથી. એ સ્ત્રી હોય, પુરુષ હોય, કર્મથી બંધાયેલો હોય કે પુણ્ય પાપની લાગણી ઉત્પન્ન થતી હોય, એને અમારા લક્ષમાંથી કાઢી નાખીએ છીએ, ગૌણ કરીએ છીએ. એના ઉપર અમારું લક્ષ નથી. પણ દેહ દેવળમાં રહેલો ભગવાન પવિત્ર પરમાત્મા બિરાજમાન છે. અમે એવા આત્માને જોયો, જાણ્યો અને અનુભવ્યો છે. તેથી અમારી દ્રષ્ટિમાં બધા આત્માઓ ભગવાન દેખાય છે અમને. કોના ઉપર રાગ કરીએ ને કોના ઉપર દ્વેષ કરીએ, અમને તો બધા આત્મા ભગવાન છે એમ દેખાય છે. એવો પોકાર કરે છે આમાં. ત્યાં એ વાત, એવો એક બનાવ બન્યો કે શ્રીમદ રાજચંદ્રજી સવારના જંગલ જતા હતા ત્યારે એક ભરવાડ ગાય ભેંસ ચારતા હતા. તો શ્રીમદજી આમ ચાલ્યા જાય છે ત્યારે ભરવાડ એની સામે ટગર ટગર જોયા કર્યો, અનુકરણ કરે, કયા કોઈ મહાપુરુષ લાગે છે. ગંભીરની ચાલ, સામ્ય મૂર્તિ જોઈને ત્યારે પછી પાછા ફરે છે શ્રીમદ. ત્યારે એની પાસે ઉભા રહીએ છે કે ભાઈ તમે આંખ વીંચી જાઓ અને એમ વિચારો કે હું ભગવાન છું. તમે એમ વિચારો કે હું ભગવાન છું તો ભરવાડ છે ને એને કાંઈ તર્ક ન કર્યો. વાણિયા બહુ તર્ક કરે પણ આને કાંઈ તર્ક ન કર્યો. આંખ વીંચીને પોતે બોલ્યા, ભરવાડ બોલ્યો કે હું ભગવાન છું. એમ અહીંયા સમયસારમાં આચાર્ય ભગવાન બધાને ભગવાન કહીને બોલાવે છે. કોઈ એમ તર્ક ઉઠે કે અમે તો પામર છીએ, વર્તમાનમાં દુઃખી છીએ, કોઈ બાળક છે, કોઈ યુવાન છે, કોઈ વૃદ્ધ છે, કોઈ ધનવાન ને કોઈ નિર્ધન છે. ના ના ના, આત્મા તો બધા ભગવાન સરખા છે. શક્તિએ સ્વભાવે આત્મા પરમાત્મા છે ભાઈ. એવા આત્માનું તમે ધ્યાન કરો તો બહિરાત્મદશા છૂટીને અંતરાત્મદશા થઈ અલ્પકાળમાં પરમાત્મ દશા પ્રગટે છે. ભગવાન આત્માનું ધ્યાન કરવાનું છે. આ અંદર બિરાજમાન આત્મા છે ભગવાન. ભગ નામ જ્ઞાનવાન લક્ષ્મીવાન આત્મા છે. એ આત્મા તો સદાય ત્રણેકાળ હમણાં કર્મનોથી બંધાયેલો છે તે વખતે, વર્તમાન પુણ્યપાપના પરિણામ છે તે વખતે, તે પરિણામ ઉપર નજર ન કરો, તે પરિણામનું લક્ષ છોડીને અંદરમાં અંતરમાં એ જ્ઞાનવાન આત્મા બિરાજમાન છે એનું લક્ષ કરતા, આત્મા ભગવાન છે એમ તમને વર્તમાનમાં પ્રત્યક્ષ અનુભવમાં આવશે. કુંદકુંદ આચાર્ય ભગવાને પાંચમી ગાથામાં એમ કહ્યું કે હું એકત્વ વિભક્ત આત્માની વાત તમને કહીશ. પુણ્ય પાપથી વિભક્ત ભિન્ન અને જ્ઞાન આનંદથી અવિભક્ત અભિન્ન એવા શુદ્ધાત્માની વાત હું કહીશ. પણ હું તમને કહું તો તમે તમારા અનુભવથી પ્રમાણ કરજો એમ અહીંયા આચાર્ય ભગવાન દાંડી પીટીને કહે છે કે આ ભગવાન આત્મા છો તમે એમ અમે કહીએ છીએ, માત્ર અમારા કહેવાથી તમે ન માનતા, પણ પુણ્ય પાપની વૃત્તિનું ઉત્થાન થાય છે એના તરફનું વલણ છોડીને, એના તરફનું લક્ષ છોડીને એક અંદરમાં જ્ઞાન ને આનંદનો પુંજ ભગવાન આત્મા બિરાજમાન છે એનું અંતર ધ્યાન કરી લક્ષ કરીને એમાં લીન થાવ ને એનો અનુભવ કરો તો હું ભગવાન છું એમ તમને અનુભવમાં આવશે. અમે તો કહીએ છીએ પણ તમે તમારા અનુભવથી પ્રતીત કરજો, અમારા કહેવાથી નહીં. તમને અનુભવ થશે જ, તમે ભગવાન છો એવો અનુભવ થશે. હું દુઃખી છું ને કર્મથી બંધાયેલો છું ને મનુષ્ય છું ને સ્ત્રી ને પુરુષ એ સંયોગની વાત છે. આ તો બધો સંયોગ છે. જેમ સાકર કોથળામાં હોય તો કોથળો ભિન્ન સાકર ભિન્ન છે, એમ આ જ્ઞાન મૂર્તિ આત્મા ભગવાન આત્મા ભિન્ન છે. ના કોથળો પૂદગલની અવસ્થા છે, આ પૂદગલનો કોથળો છે, એનાથી જુદો છે આત્મા. પુણ્ય પાપની વૃત્તિનું ઉત્થાન થાય છે મેલ અને મલિન ભાવ છે ભાઈ, એ તારો સ્વભાવ નથી. પુણ્યના પરિણામ એ વિભાવ છે, વિકૃત ભાવ છે, દુઃખદાયક ભાવ છે, મલિન ભાવ છે. પાપને તો સૌ કોઈ પાપ કહે, પણ પુણ્યને પણ પાપ કોઈ વિરલા જ કહે છે. કેમ કે એ પણ બંધનું કારણ છે, એ કઈ આત્માના સુખનું કારણ. ભગવાન આત્મા સદાય હંમેશા ત્રણેકાળ અતિ નિર્મળ નિર્મળાનંદ પરમાત્મા અંતર બિરાજમાન છે, શુદ્ધ ચૈતન્ય ઘન ચિદરૂપ આત્માનું સ્વરૂપ ચિદરૂપ છે. રાગ એ આત્માનું રૂપ નથી, પુણ્યને પાપના પરિણામ તો સ્વાંગ છે, એ કઈ આત્માનો સ્વભાવ નથી. જો એ પુણ્યને પાપ આત્માનો સ્વભાવ હોય તો પુણ્ય પાપનો અભાવ થઈને કોઈ આત્માને સિદ્ધગતિ પ્રગટ ન થાય. તો પુણ્ય પાપના પરિણામ સાથે જવા જોઈએ, પણ એ તો જતા નથી. માટે આત્માથી પુણ્યને પાપના પરિણામ જુદા છે, એ તો ત્યાં સુધી કહે છે સર્વજ્ઞ ભગવાન કે પુણ્યને પાપના પરિણામ નો આત્માને સ્પર્શ થયો નથી, અડા નથી. એ ઉપર ઉપર તરે છે, જેમ પાણીમાં તેલનું ટીપું ઉપર ઉપર તરે છે, એ પાણીમાં પ્રવેશ થઈ શકતું નથી, એ તન્મય થઈ શકતું નથી, એ તાદાત્મ્ય રૂપે થતું નથી, પણ પાણીની ઉપર તેલનું ટીપું જેમ ઉપર ઉપર તરે છે એમ આ જ્ઞાન ને આનંદમય આત્માની ઉપર ઉપર આ પુણ્યને પાપના પરિણામ તેલની જગ્યાએ ઉપર ઉપર તરે છે. પણ આત્માના સ્વભાવમાં પ્રવેશતા નથી. જો આત્માના સ્વભાવમાં અશુદ્ધિ પ્રવેશી જાય તો આત્મા શુદ્ધ રહી શકતો નથી. જો શુદ્ધ ન રહે તો કોના આશરે અશુદ્ધતા ટાળીને શુદ્ધતા પ્રગટ કરશે? માટે આત્મા સ્વભાવે એક આત્માના બે પડખાં છે, એક સામાન્ય પડખું અને એક વિશેષ પડખું. સામાન્યને દ્રવ્ય કહેવાય અને વિશેષને પરિણામ કહેવાય. હવે જૈનમાં જન્મે એને છ દ્રવ્યને નવ તત્વના નામ પણ આવડે નહીં, તો આ આત્મા એક, એના પડખાં બે, પડખાં એટલે સાઈડ, બે સાઈડ, અરુણભાઈ, પણ હવે આ બધો વિચાર કરીએ, કલાક બે કલાક કાઢીએ તો એમાં કઈ પૈસા તો મળે નહીં, અને ઓમાં તો પૈસા મળે પ્રત્યક્ષ લાભ. હા હા, અરે સર્વજ્ઞ વિતરાગ પરમાત્મા ને સંતો પરવાવે છે, કરુણા કરીને કહે છે, અરે તને પ્રત્યક્ષ નુકસાન થઈ રહ્યું છે, તારા ચૈતન્ય પ્રાણ હણાય છે, આ પર પદાર્થ મારા છે, એવી જે તારી બુદ્ધિ છે, મિથ્યા બુદ્ધિ છે, વિપરીત બુદ્ધિ છે, એનાથી તો તને ચાર ગતિ મળશે ભાઈ, એમાં મોક્ષ ગતિ પરમ સુખનું કારણ નહીં થાય. માટે આત્મા તો સદાય ત્રણેકાળ પંચમ કાળનો વર્તમાનમાં આત્મા છે જીવ, ચારે ગતિના જીવની વાત છે, સદાય ત્રણેકાળ અતિ નિર્મળ શુદ્ધ ચૈતન્ય માત્ર સ્વભાવ ભાવ પણ એ જ્ઞાયક હોવાથી, હોવાથી લેખું છે, થવાથી નહીં. સંવર નિદ્રાને મોક્ષ તો થાય છે, પણ જીવ તો અનાદિ કાળનો મુક્ત સ્વભાવી મોક્ષ સ્વરૂપે આત્મા બિરાજમાન છે. માટે ચૈતન્ય માત્ર સ્વભાવ પણે, ચૈતન્ય એટલે જ્ઞાન અને દર્શનમય આત્મા, જાણું અને દેખું એવો જ માત્ર એનો સ્વભાવ છે. પુણ્યને કરવું અને પાપને કરવું એ મૂળ આત્માનો સ્વભાવ નથી, એ તો અજ્ઞાનથી અને ભ્રાંતિથી કરતા બુદ્ધિ રહી છે. એ જો આત્માના સ્વરૂપને અનુભવે તો કરતા બુદ્ધિ છૂટી જાય, અને કરતા બુદ્ધિ છૂટ્યા પછી પુણ્યને પાપના પરિણામ આવે ખરા, પણ હું કરતા ને આ મારું કર્મ એમ કરતા કર્મની પ્રવૃત્તિ એની સાથે ન દેખાય. આત્માનું જ્ઞાન કર્મ થાય છે, આત્માનું જ્ઞાન, શાસ્ત્રનું જ્ઞાન નહીં, શાસ્ત્રનું જ્ઞાન તે જ્ઞાન નથી. આત્માનું જ્ઞાન એ આત્માનું જ્યારે કર્મ થાય છે, કર્મ એટલે કાર્ય, ત્યારે પુણ્યને પાપના પરિણામ એ જ્ઞાનનું જ્ઞેય થાય છે, પણ એ આત્માનું કર્મ બનતું નથી. જેની વાત છે સૂક્ષ્મ વાત છે, આ લંડનમાં આવી સૂક્ષ્મ વાત. ભાઈ આત્મા સૂક્ષ્મ છે, અને સૂક્ષ્મ વાત કરીને કાઢી નાખવા જેવી નથી. સૂક્ષ્મ એટલે ઊંચી, સૂક્ષ્મ અર્થ ન સમજાય એમ નહીં, પણ સમજવા જેવી. જરા માનસિક એકાગ્રતા કરી અને શ્રવણ કરવા જેવું છે. શાસ્ત્રનું જ્ઞાન તે ઇન્દ્રિય જ્ઞાન છે, અને આત્માનું જ્ઞાન તે અતિન્દ્રિય જ્ઞાન છે. શાસ્ત્ર તરફના વલણવાળા ઇન્દ્રિય જ્ઞાનમાં આકુળતા નામ દુઃખ થાય છે, ત્યારે શું શાસ્ત્ર વાંચવાનું છોડી દેવું એમ પ્રશ્ન તો થાય. છોડવા ન છોડવાની વાત નથી, એનું સ્વરૂપ શું છે એ સમજવું જોઈએ. આ સ્વરૂપ સમજવાની વાત છે, કરવું ન કરવું, છોડવું ગ્રહવું મૂકવું એની વાત નથી. કે શાસ્ત્ર તરફનું વલણ જાય છે ને, એમાં એને વિકલ્પની શુભ ભાવની પ્રગટતા થાય છે. એ ઇન્દ્રિય જ્ઞાન છે, એ બહિર્મુખ જ્ઞાન છે. જે ઇન્દ્રિય જ્ઞાન વડે આત્મા અનુભવમાં આવી શકતો નથી, માટે ઇન્દ્રિય જ્ઞાન પણ હે છે. જેમ પુણ્ય પાપના પરિણામ હે છે, એમ ઇન્દ્રિય જ્ઞાન પણ હે છે. ત્યારે હવે શું કરવું? કે આત્માનું જ્ઞાન કરવું. કરવાની વાત તો છે કે આત્માનું જ્ઞાન કરો, અને પરને પ્રસિદ્ધ કરનારું એવું ઇન્દ્રિય જ્ઞાન એને આત્મસન્મુખ થઈને રોકો. ઇન્દ્રિય જ્ઞાન પણ જીતવા જેવું છે. વિષય અને કષાય બેને જીતવાનું ફરમાન છે સર્વજ્ઞ ભગવાનનું. વિષય એટલે પર પદાર્થને જાણવાની અભિલાષા, પર પદાર્થને જાણવાની અભિલાષા ઈચ્છા, એનું નામ વિષય છે. એનાથી આત્મા દુઃખ ભોગવે છે. અને કષાય એટલે પુણ્ય પાપના પરિણામને હું કરું એવો જે અભિપ્રાય એનું નામ કષાય છે. વિષય અને કષાય, વિષય એટલે પરપદાર્થને જાણવાની અભિલાષા ઈચ્છા એનું નામ વિષય, અને પરભાવને પરદ્રવ્યનો હું કરનાર છું એવો અભિપ્રાય એનું નામ કષાય. એ બે ભાવને જીતીને ભગવાન આત્માનું અવલંબન લે ત્યારે એક અતિન્દ્રિય જ્ઞાન, અતિન્દ્રિય આનંદ પ્રગટ થાય છે. આવું એક ભેદ જ્ઞાન કરીને આત્માની ઓળખાણ કરવા જેવી છે. આત્માના અનુભવ વિના ચાર ગતિમાં જીવ રખડી રહ્યો છે, એને એક સમય પણ સ્વાનુભવ દશા પ્રગટ થઈ નથી. આ આત્માના અનુભવથી ધર્મની શરૂઆત થાય છે, અને અનુભવથી વૃદ્ધિ, અને અનુભવથી પૂર્ણતા થાય છે. એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પ્રંત, પરમાર્થ એટલે સત્યાર્થ મોક્ષ માર્ગનો પંથ, એ તો શુદ્ધાત્માનું અવલંબન લેતા થાય છે. પરનું અવલંબન છૂટી જાય છે, આત્મા આત્માનું અવલંબન લે છે, આત્માને આત્મા વડે આત્મામાંથી આત્મા માટે જાણે છે, ત્યારે એને આત્માનો અનુભવ થાય છે. અને અનુભવ દશાનું નામ સમ્યક દર્શનાન ચારિત્રાણી મોક્ષ માર્ગ વિતરાગી પરિણામ છે. રાગથી ત્રણ કાળમાં ધર્મ ન થાય, પછી ગમે તેવો ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ સુભાવ હોય એ ધર્મનું કારણ નથી. એને કહે છે કે અશુચિ અપવિત્ર પરિણામ છે. પછી નીચે દુઃખનું કારણ કહેશે. આત્મા તો સદાય ત્રણેય કાળ હંમેશને માટે અતિ નિર્મળ, ચૈતન્ય માત્ર સ્વભાવપણાને લીધે. ચૈતન્ય માત્ર કેમ કહ્યું? કે સ્વભાવમાં પુણ્ય પાપનો અભાવ છે. સ્વભાવ ભાવમાં પુણ્ય પાપના પરિણામનો અભાવ છે. જેમ કપડામાં ઉપર મેલ છે પણ મેલનો કપડાના સ્વભાવમાં અભાવ છે, એમ આ ખાંડ છે, ખાંડમાં મેલ પણ છે અને ગરપણ પણ છે, પણ મેલ હોવા છતાં પણ કંદોય લોકો એને તાવડા ઉપર ચડાવે, પાણી નાખે, ઉકાળે તો મેલ નીકળી જાય છે. તો એમ નક્કી થાય છે કે જે નીકળી જાય છે એ ચીજ એની નથી, એ ખાંડનો સ્વભાવ નથી. કોઈ ખાંડમાંથી ગરપણ કાઢી ન શકે પણ મેલ તો કાઢી શકાય છે. એમ આત્મામાંથી કોઈ જ્ઞાનનો અભાવ ન કરી શકાય પણ રાગ દ્વેષનો તો અભાવ થઈ શકે છે. કેમ કે મેલ છે, જ્ઞાન આત્માનો સ્વભાવ છે. રાગ ને દ્વેષ પુણ્યને પાપના પરિણામ મલિન અને મેલ છે એ શુદ્ધ આત્માનું ધ્યાન કરતા, અંદર આત્માની ભાવના કરતા, એકાગ્ર ચિંતા નિરોધ ધ્યાનમ એમ અંદરમાં પેસતા, ઉપયોગ અંદરમાં આત્મામાં જોડતા, ઉપયોગને આત્મામાં જોડવો તેનું નામ યોગ કહેવાય, અને એ પરિણામને આત્માને અભેદ કરવામાં આવે તો તેને યોગી કહેવાય. એમ યોગ એટલે ઉપયોગ જે પરસન્મુખ જાય છે એ ઉપયોગને બહારથી પાછો વાળીને આત્મામાં જોડી દેવો, ઉપયોગને આત્મામાં જોડવો તેનું નામ યોગ છે, અને આત્મામાં ઉપયોગ જોડવો એનું નામ ધ્યાન છે, અને એ ઉપયોગમાં આત્માને જ્ઞેય બનાવવો એનું નામ જ્ઞાન છે. બહાર ભટકે છે ઉપયોગ, ઘડીકમાં અહીંથી સુખ લેવું, ઘડીકમાં અહીંથી, ઘડીકમાં પિક્ચર જોઈને સુખ, ઘડીકમાં ટીવી જોઈને સુખ, ઘડીકમાં ટેપ રેકર સાંભળીને સુખ, ઘડીકમાં છાપું વાંચીને સુખ, ઘડીકમાં દુકાને જાઉં તો સુખ, એમ સુખ માટે એનો ઉપયોગ ચારે બાજુ ભમે છે. જ્ઞેયથી જ્ઞાનતર, જ્ઞેયથી જ્ઞાનતર, જ્ઞેયથી જ્ઞાનતર. કોઈ એમ કહે કે ભાઈ મને તો ટીવી જોવાથી સુખ મળે છે, તો આપણે કહીએ કે ભલે ખુશીથી તમે જુઓ, જ્યાં અડધો કલાક, કલાક, બે કલાક થાય હવે બંધ કરો, કા ટીવી જોવાથી સુખ હતું ને, શું થયું? પછી કે મને તો જમવામાં આજે ખાસ કરીને મને ભાવે છે દૂધપાક પૂરી, અને એ ખાઉં તો સુખ મળે. ત્યાં એક વાટકો ને બે વાટકા ખાય, અને જ્યાં ત્રીજો વાટકો, હા મને ઉલટી થશે, રેવા દો, પણ કાં દુઃખ, દૂધપાક ખાવાથી તું કહેતો હતો કે મને સુખી થાઉં, તો જેમાં સુખ મળે એનો નકાર કેમ કરે જીવ? એમ નકાર ન કરે, જેમાં એને સુખની પ્રાપ્તિ થાય એનો નકાર ન હોય. એમ સવારથી સાંજ સુધી એની ચર્યામાં ક્યાંય એની સ્થિરતા નથી, ક્યાંય ઉપયોગ સ્થિર થતો નથી, ટકતો નથી. સવારે 9 વાગે ઓફિસે જાય અને સાંજના 5:30 જ્યાં થાય, થાકીને ટે થઈ ગયો, હવે દુકાન બંધ કરો, ઘરાક આવે તો નથી જોતા. શું થયું? કાં પૈસા કમાવવા સુખ હતું ને, શું કામ દુકાન બંધ કરો છો? ઘરાક તો ચાલુ છે, પણ એને થકાવટ લાગે છે, થાક લાગે છે. અધર્મના પરિણામ એનું સ્વરૂપ થાક ને દુઃખ છે, અને ધર્મના પરિણામમાં કિંચિત માત્ર દુઃખ નથી. સિદ્ધ પરમાત્મા સાદી અનંતકાળ, સાદી અનંતકાળ સુખને ભોગવે છે, પણ એને થાક લાગતો નથી. સ્વભાવમાં થાક ન હોય, વિભાવમાં થાક હોય. પુણ્યને પાપના પરિણામ વિભાવ છે, એ આત્માના સ્વભાવ ભાવ નથી. આ મૂળ વાત સમજવા જેવી છે. આ વાતો જિનેન્દ્ર ભગવાન સિવાય ક્યાંય છે નહીં. પછી આનું સાંભળો ને આનું સાંભળો ને આનું સાંભળવું ને આનું સાંભળવું, સાંભળવામાં વિવેકનું ઠેકાણું નહીં. આહા, બધા એનું સાંભળવું. અરે ભાઈ, સર્વજ્ઞ વિતરાગ પરમાત્મા સિવાય શુદ્ધ આત્માનું સ્વરૂપ કોઈ જાણતું નથી, અને એનો અનુભવ કેમ થાય? એના સિવાય કોઈ આત્માનું સ્વરૂપ કહી શકે જ નહીં. એ બધી કલ્પનાની વાતો છે. આત્મા આવો છે ને આત્મા આવો છે ને અમે ધ્યાનમાં બેસીએ છીએ, ત્યારે આજ તો અમે પ્રકાશ જોયો. પ્રકાશ તો પૂતગલની પર્યાય છે, પ્રકાશ આત્મા તો અરૂપી છે, એનો પ્રકાશ ન હોય. કારણ કે મને આજ તો બહુ શાંતિ. ભાઈ, માનસિક શાંતિ છે, એ આત્મિક શાંતિ નથી. એ કશાયની મંદતા જરાક થઈ જાય ને તો ધ્યાનમાં એને શાંતિ લાગે છે. એમ જ્યાં ને ત્યાં ઊંધે આડે રવાળે ચડી, અને એ ધર્મના નામે છેતરાણો છે, અનાદિકાળથી છેતરાય છે. પણ સર્વજ્ઞ વિતરાગ પરમાત્માએ કહેલો શુદ્ધ આત્માનું જે હું સ્વરૂપ, જે પ્રત્યક્ષ જાણ્યું, જેને કેવળ જ્ઞાનમાં અને વાણીમાં આવ્યું, એવું સ્વરૂપ આ જગતમાં બીજે ક્યાંય છે નહીં. એ અહીંયા આચાર્ય ભગવાન ફરમાવે છે કે ભાઈ, આ કોઈ વાળાની વાત નથી, આ તો આત્માની વાત છે. અને આત્માને આશ્રય ધર્મ થાય, એ વાણિયાને ધર્મ થાય ને લુવાણાને ન થાય, મુસલમાનને ન થાય, એમ નહીં, બધા આત્મા છે. જે કોઈ આત્માનું અવલંબન લે ને ધર્મ થાય. કોઈ નાત ને કોઈ જાત કોઈ આમાં બાધ નથી ધર્મ કરવામાં. આત્માના ધર્મની વાત ચાલે છે. પણ જેનું ધ્યાન કરવાનું છે એનું સાચા સ્વરૂપની જ ખબર ન હોય તો ધ્યાન ક્યાં કેનું કરવું? ધ્યેયના સ્પષ્ટ જ્ઞાન વિના ધર્મ ધ્યાન પ્રગટ ત્રણ કાળમાં થઈ શકે નહીં. જેનું ધ્યાન કરવું છે આત્માનું, અને આત્માનું સાચું સ્વરૂપ શું એ તો કોઈ જાણે નહીં. અને કલ્પનાથી આત્મા આવો ને આત્મા આવો. અહીંયા આચાર્ય ભગવાન ફરમાવે છે શરૂઆતમાં કે અમે સર્વજ્ઞ ભગવાને કહેલી વાત, ગણધરોએ કહેલી વાત, શુદ્ધ કેવળીઓએ કહેલી વાત, અમારા ગુરુ પર્યંત જે અમને વાત મળી છે એ અમે અમારા અનુભવના આનંદની વેદનની સાથે આ શાસ્ત્ર લખીએ છીએ. તમે પણ પ્રમાણ કરજો, અનુભવ કરીને પ્રમાણ કરજો. કહે છે કે આ આત્મા, બધાનો આત્મા પવિત્ર સદા અતિ નિર્મળ ચૈતન્ય માત્ર સ્વભાવ. પણ માત્ર શબ્દ કેમ કહ્યો? કે પુણ્યને પાપના પરિણામ આત્માના સ્વભાવમાં નથી, બહાર છે, ઉપર ઉપર તરે છે. જેમ પાણીમાં તેલનું ટીપું ઉપર ઉપર હોય, પ્રવેશ પામે નહીં, એમ પુણ્ય પાપના પરિણામ પર્યાયમાં, અવસ્થામાં, હાલતમાં છે. દરેક સ્વભાવમાં પુણ્ય પાપ નથી, પણ શું દ્રવ્ય સ્વભાવ ને શું પર્યાય. અરુણભાઈ, એટલો એ ટાઈમ મળે નહીં જૈનમાં, જૈનમાં પછી જનરલ, આ તો જનરલ વાત છે. રુચિ હોય તો નવરાશ મળે. એક વખત પ્રશ્ન થયો રાજકોટમાં એ પ્રકારનો કે એક ભાઈ ઉદ્યોગનગરમાં ફેક્ટરીમાં સર્વિસ કરવા જતા હતા, સવારના 8 વાગે સાયકલ ઉપર જાય, સાધારણ ચિત્તના માણસ, મોટર બોટર નંબરે સાયકલ ઉપર જાય સવારે 8 વાગે અને બપોરે 2 કલાક એને મળે ટાઈમ, જમવા આવે, જમીને પાછા વ્યા જાય, રાત્રે 8 વાગે છૂટે. રવિવારનો દિવસ હતો રજાનો, તે રાત્રિ ચર્ચામાં આવ્યા ભાઈ. એને પ્રશ્ન કર્યો કે ગુરુદેવ, મારે ધર્મ તો કરવો છે પણ મને ટાઈમ મળતો નથી. આ તમે પ્રશ્ન કર્યો ને કે મને વખત મળતો નથી, કે શું તમારો કાર્યક્રમ છે, કેમ વખત મળતો નથી? પછી એને એમ કહ્યું કે સવારે 8 થી રાતના 8 વાગ્યા સુધી ગધા મજૂરી કરું છું. સમજી ગયા, બધા ગધા મજૂરી કરે છે કે એમાં ટાઈમ મળતો નથી. ઠીક, તો તમે એમ કરો, તમે કેટલા વાગે સવારે ઉઠો છો? કે લગભગ સવારે 6:30-7 વાગે ઉઠું છું અને 8 વાગ્યા સુધીમાં તૈયાર થઈને નીકળી જાઉં. તો કાલથી તમે 5 વાગે ઉઠો, કેમ કે બાળકો બધા સૂતા હોય, ઘરમાં બધી શાંતિ હોય, 6:30 ને બદલે 5 વાગે ઉઠો. 5 વાગે ઉઠીને તમારો સ્વાધ્યાય તમે નિરંતર 1 કલાક કરી લ્યો, કોઈ તમને નડશે નહીં. એટલે કહેવાનો આશય એ છે કે જેને રૂચિ હોય એને ટાઈમ મળે, મળે ને મળે, પણ જ્યાં રૂચિ જ નહીં ત્યાં પછી બાના ખોટા છે. અરે આ મનુષ્ય ભાવ મળ્યો છે માંડ, એમાંય જૈન દર્શન મળવો દુર્લભ, એમાંય સર્વજ્ઞ ભગવાનની વાણી કાન ઉપર આવવી, અનુભવી સંતોની વાણી કાન ઉપર આવી, એ તો ચક્રવર્તી કરતા પુણ્ય વધી ગયું હોય ત્યારે સર્વજ્ઞ ભગવાનની વાણી કાન ઉપર આવે, એટલું પુણ્ય હોય થઈ. હવે એ પણ મળ્યું પુણ્ય અને વાત પણ સાંભળવા મળી, પણ વાત સાંભળીને એનો વિચાર કરી અને એનો નિર્ધાર કરવો જોઈએ, નિર્ણય કરવો જોઈએ, અને નિર્ણય કરીને એને પ્રયોગમાં મૂકવી જોઈએ વાતને, તો એને આત્માનો અનુભવ થઈ શકે છે. આ કાળમાં, પંચમ કાળમાં આત્માનો અનુભવ થઈ શકે છે. સર્વજ્ઞ ભગવાનની વાણીમાં આવ્યું છે કે ધર્મ ધ્યાન થઈ શકે છે, શુક્લ ધ્યાન અત્યારે નથી. શ્રેણી માંડે ને કેવળ જ્ઞાન થાય એ પ્રકારનું અત્યારે જીવની યોગ્યતા નથી, બળહીન છે. આત્મા સદાય સદાય અતિ નિર્મળ ચૈતન્ય માત્ર સ્વભાવ ભાવપણે ગનાયક હોવાથી અત્યંત સૂચિત છે. આહા, આત્મા પવિત્ર છે, પુણ્ય પાપના પરિણામ અપવિત્ર અને આત્મા પવિત્ર બે એક સાથે રહેલા છે, પણ બે એક થતા નથી. ટ્રેનના 2 પાટા હોય ને આમ સાથે સાથે ચાલ્યા જાય, પણ પાટા એક થાય કોઈ દી તો એક્સિડન્ટ થઈ જાય, પણ એક તો થાય. જુદા જુદા ભલે બાજુ બાજુમાં હોય પણ જુદા જુદા છે. એમાં ભગવાન આત્મા જીવ તત્વ, નવ તત્વમાં એક જીવ તત્વ, એ અતિ નિર્મળ પવિત્ર પરમાત્મા છે, અને આશ્રવ તત્વ એની દશામાં પુણ્યને પાપના પરિણામ થાય છે. આશ્રવ તત્વ છે, 2 સાથે સાથે છે પણ 2 એક થવા શક્ય છે. આત્મા પુણ્ય પાપ રૂપે ન થાય અને પુણ્ય પાપના પરિણામ આત્મા રૂપે ન થાય. 2 તત્વ ભિન્ન ભિન્ન છે પણ 2ની ભિન્નતા ભાસતી નથી, 2 એક જેવા લાગે છે પણ 1 છે નહીં. માટે જુદા છે તો જુદાનું ભાન બરાબર થઈ શકે છે. માટે અત્યંત સૂચિત પવિત્ર છે, ઉજ્જવળ છે. હવે 1 બોલ થયો, 2 બોલ બાકી છે. આશ્રવોને જડ પણ વખત થઈ ગયો, 1:15 1 કલાક.